अरिहंतालम् नमो सीतालम् नमो आयर्याणम् नमो युवजायाणम् नमो लोये सवसाहुणाम् अस्वपञ्चनमोकारो सवपावपणासनो मङ्गलाणं च सौवसे परमं हवैरङ्गुलम् अज्ञानतिमीरान्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः महादिव्याकुक्षिरात्मा शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्
આજે આપણે મૂળ માર્ગ સાંભળો જીનનો જે કાવ્ય છે કૃપાળુદેવનું, તો એની પર આપણે થોડી વાત કરીશું. આ કાવ્ય 1952 ની અંદર આણંદ ની અંદર આ કાવ્ય લખાયેલું છે અને એની અંદર બહુ જ ટૂંકાની અંદર આખો મોક્ષ માર્ગ અમને પ્રકાશ છે. તો એ વાત કરી જ કરી છે. આમાં તો કૃપાળુદેવના તો એક એક કાવ્યના દરેકે દરેક શબ્દની અંદર બહુ રહસ્ય ભરેલું હોય છે. પોતાની જેટલી યોગ્યતા હોય એ પ્રમાણની અંદર રહસ્ય જીવ શોધી શકે. તો અહીંયા શરૂઆત જ કરી છે કે મૂળ માર્ગ સાંભળો જીનનો, કરી વૃત્તિ અખંડ સન્મુખ. અહીંયા સાંભળનારને કહ્યું છે કે ભાઈ તારે આ સાંભળો છે મૂળ માર્ગ, તો તારી એટલી યોગ્યતા જોઈશે. યોગ્યતા વિના તું મૂળ માર્ગ કઈ સમજી શકવાનું નથી. તો કોણ મૂળ માર્ગ સમજી શકે કે જેની વૃત્તિ થઈ છે અંતર્મુખ અખંડ, એટલે કે જેને આ જગતનો થાક લાગી ગયો છે અને હવે તો મને પ્રભુનો માર્ગ ક્યારે મળે, એવી જેને તીવ્ર જિજ્ઞાસા થઈ છે અને વારંવાર માર્ગ શું છે માર્ગ શું છે એવા જેના અંતરમાંથી પ્રશ્ન ઉઠે છે અને વારંવાર એને એની ઝંખના છે, જગતની બધી વાતો જે ભૂલી ગયો છે, જે વૈરાગ્યવાન છે, એવા જીવને આ વાત કહેવામાં આવે છે. આ આવ્યા એક દાડો સાંભળવા અને કાલે પછી બીજી વખતે પાછા એનું કોઈ અનુસંધાન ન મળે એવા જીવને માટે આ વાત નથી. તો આ વાત કેમ કે ઈચ્છે છે જે જોગીજન એ કાવ્યની અંદર આ વાત તમને કરેલી છે કે જીન પ્રવચન સાંભળવાને યોગ્ય જીવ કયો, તો મંદ વિષયને સરળતા, સહાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકા દા. અને એની પહેલાની ગાથામાં વાત કરી ઉપાસના જેને ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિ જન સંગ રથી અતિ સંયમ યોગ ઘટિત ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જેન પ્રવચન અનુયો, જેન પ્રવચન ને જેને સાંભળવું હશે એની આટલી લાયકાત હોય એવા પાત્ર જીવને આ વાત સમજાશે. અને આ પાત્ર જીવને કહી છે કે જે આસન ભવ્ય જે જીવ છે એવા આસન ભવ્ય જીવને અમે આ વાત કરી છે. કારણ કે અમારે તો મૂળ માર્ગ સમજાવવાનો છે. મૂળ માર્ગ એટલે જીનેશ્વર દેવે જે પોતાના અંતરની અંદર જે અનુભવો છે અને પૂર્ણ રીતે જ અનુભવો છે અને જે પૂર્ણ થયા છે એવા જ જીનેશ્વર દેવ એના શ્રી મુખેથી આ ઓમકાર ધ્વનિ દ્વારા આ મુખ માર્ગ ની વાત આવી છે. એ માર્ગ અમે તમને અમારા અનુભવથી સંભળાવીએ છીએ, એમની અનુભવથી વાત કરી છે અને અમે પણ અનુભવ કરીને તમને આ મૂળ માર્ગ ની વાત સંભળાવીએ છીએ. આ કોઈ અધર કોઈ કલ્પના ની વાત નથી. અમે આ માર્ગ અનુભવ્યો છે અને અનુભવ કરીને પછી તમને સંભળાવીએ છીએ. અને જીનેશ્વર દેવ જે અનુભવ એ અમે અનુભવ અને એમને કહ્યું એ વાત અમારા અંતરથી પણ પ્રમાણથી હવે અમે તમે એની પ્રાપ્તિ કરો એટલા માટે આવા પાત્ર જીવને આ મૂળ માર્ગ સંભળાવવામાં. મૂળ માર્ગ કે મૂળ માર્ગ પૂરા કીધો કે બાકી પછી જેમ જેમ કાળની હિંતા થઈ તેમ અનેક પ્રકારના માગણી વિશે ફાટાઓ પડી ગયા અને અનેક સંપ્રદાયના જોરો કદાગ્રહવાદી વધી ગયા અને જ્યાં માગનું નામ નિશાન નથી લગભગ પ્રાય એવી અવસ્થા થઈ ગઈ એવે સમયે આ મૂળ માગ છે એ કૃપાળુએ પોતાના અનુભવથી પ્રમાણ કરી અને મૂળ માર્ગ સંભળાવે છે. કેમ કે મૂળ માર્ગ એ જે વખતે હતા તે વખતે સંપ્રદાયની અંદર વાળા કદાગ્ર આદિ એટલા બધા વધી ગયેલા હતા તો કે છે કે કોઈ અમને તો મુમુક્ષુ જણાતો નથી અને મુનિ જે અમને આ દેખાય છે વર્તમાનમાં વિચરતા એનાથી શાસ્ત્ર શ્રવણ કરવાની પણ અમારે કોઈ ઈચ્છા થતી નથી. એવી જયારે કાળ સ્થિતિ થઈ ગઈ છે કે જ્યાં લગભગ મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો છે એવા સમયે પોતે આ મૂળ માર્ગને સમજાવે છે ને પોતે ઢૂંઢિયા અને તપા કે છે એમ તો મોક્ષ માર્ગ ત્રણ કાળમાં નથી એવે વખતે એ પોતે આ વાત કરી છે. કરુણાથી વાત કરી છે. અમે તમને મૂળ માર્ગ સંભળાવીએ છીએ એ કોને માટે છે? કોઈક આસન ભવ્ય જીવને માટે અમે આ મૂળ માર્ગ સંભળાવીએ છીએ. અને આસન ભવ્ય જીવ જ આ મૂળ માર્ગ સમજે છે. બીજાની યોગ્યતા જ નથી આ મૂળ માર્ગ સમજવાની. આટલી યોગ્યતા પાત્રતા જે જીવ છે એને અમે મૂળ માર્ગ સંભળાવીએ છીએ. મૂળ એટલે જે તીર્થંકર અનાદિ અનંત તીર્થંકરો અને અનાદિ અનંત 24 થઈ અનંત તીર્થંકરો થયા અને તે તીર્થંકરનો વર્તમાન તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી સુધી એ જ માર્ગ ચાલો આવે છે. મૂળ માર્ગમાં કાંઈ ફરક નથી. એ જે માર્ગ છે અનંત કાળથી ચાલ્યો એવો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ એ માર્ગ અમે તમને કહીએ છીએ. તો અહીંયા જૈનનો મૂળ માર્ગ જેને રાગ અને દ્વેષ સંપૂર્ણપણે જીતા છે એવા જે જીનેશ્વર એ જીનેશ્વર દેવે જે મૂળ માર્ગ કહો છે એ માર્ગ અમે તમને સંભળાવીએ છીએ. પણ શરત મૂકીએ છીએ કરી વૃત્તિ અખંડ સન્મુખ જેની વૃત્તિ અખંડ સન્મુખ નથી એટલે કે જે ચિંતનની દશામાં આવ્યો નથી અને જે જુરતો નથી માર્ગ માટે એને માટે તમે કઈ કહેતા નથી. એવા જીવને જિજ્ઞાસુ જીવો તીવ્ર જિજ્ઞાસા થઈ છે કે હવે છૂટું જ છે એવા ને માર્ગ કહીએ છીએ. તો કે છે નોય પૂજાદીની કામના આ માર્ગ તમારે સાંભળવો તો કોઈ પૂજા સત્કાર આદિની માટે આ માર્ગ કઈ છે નહી, આ માર્ગ અમે કહી તમે યાદ રાખો, તમે તમારી પૂજા કરાવો એવી કોઈ કામના હોય એવાને અમે માર્ગ નથી સંભળાવતા. એટલે કે જે ધર્મને નામે માત્ર પોતાનો અહંકાર પોષે એવા જે વર્તમાનની અંદર ઘણા સાધુના વેશની અંદર ફરે છે એવાને અમે આ માર્ગ નથી સંભળાવતા. ન પૂજાદીની કામના નો વાલુ ભવ અંતર દુઃખ. હવે દુઃખથી જે ત્રાસી ગયો છે અંતરમાં, હવે દુઃખથી ત્રાસી ગયો છે કે હવે આ દુઃખથી અમે છૂટીએ એવી જ એને જેને લગ્ની લાગી છે કે હવે તો બસ આખો સંસાર કારાગ્રહ સમાન લાગે છે. આખો સંસાર મુમુક્ષુનું લક્ષણ બતાવ્યું, તમે કહો કે જેને આખો સંસાર કારાગ્રહ સમાન લાગે છે અને આ સંસાર કારાગ્રહ છે એવો જેના અંતરમાં નિર્ણય થઈ ગયો છે એને આ માર્ગ સંભળાવવામાં આવે છે, બીજાને આ માર્ગ સંભળાવવામાં આવતો નથી. કેમ કે આ માર્ગ એવો છે કે સામાન્ય મુમુક્ષુનો આમાં પ્રવેશ નથી. આવો તીવ્ર જિજ્ઞાસા વાળો મુમુક્ષુ હોય એ જ આની અંદર પ્રવેશ કરી શકે, બીજા કોઈનો પ્રવેશ આમાં થઈ શકે એમ છે નહી. તો નોય પૂજાદીની કામના નોય વાળું બીજાને નહી, એટલે યોગ્યતા વાળા જીવને આ સંભળાવે છે કે નહી પૂજાદીની કામના નોય વાલું ભવ અંતર દુઃખ. એટલે કે જેને આ સંસાર છે તો કારાગ્રહ છે એવો નિર્ણય જેના અંતરમાં થઈ ગયો છે, આ આખો જગત છે એ દુઃખે કરીને આર્ત છે અને પડે પડે એને ભયંકર દુઃખ ભયંકર ભાવ મળી જેનું ચાલુ થઈ ગયું છે, એવો જેને ત્રાસ અંતરમાં બેસી ગયો છે કે હવે આ દુઃખથી છૂટવું છે, આ દુઃખથી છૂટવું છે એ વાત કરી છે. એવા જીવને મૂળ માર્ગ અમે સંભળાવીએ છીએ. તમે એકાગ્ર વૃત્તિથી આ માર્ગ સાંભળો. હવે માર્ગની વાત કરે છે કે જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે એકપણે અને અવિરુદ્ધ. મોક્ષ માર્ગ આપેલી શરૂઆત જ કરી, મોક્ષ માર્ગ છે ક્યાં? મોક્ષ માર્ગની વાત જે કરી તો શરૂઆત ક્યાંથી કરી? જેમ તત્વાર સૂત્રમાં પહેલું સૂત્ર મૂક્યું એ સૂત્ર અહીંયા મૂક્યું છે. કૃપાળુ પેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ વાત પેલું સૂત્ર એમ શરૂઆત ત્યાંથી કરી છે. તમે આમ કરજો અને આમ પંચમહાવ્રત પાળજો અને આમ કરજો તેમ કરજો, આટલું ત્યાગજો અને આમ કરજો એ વાત લીધી જ નહીં. હા, સીધી વાત લીધી કે જેને જ્ઞાન દર્શન ચારિત્રની જે શુદ્ધ છે એકપણે અને અવિરુદ્ધ. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્મામય છે, આત્માના ગુણ છે, આત્માથી અભિન્ન છે, તો એ ત્રણેય અવિરુદ્ધ છે, એકબીજાનું વિરુદ્ધ નથી. ત્રણેય સમ્યક, જયારે જ્ઞાન સમ્યક થાય, દર્શન સમ્યક થાય ત્યારે જ્ઞાન સમ્યક થાય, અને જ્ઞાન સમ્યક થાય ત્યારે ચારિત્ર સમ્યક થાય, એની પેલા સમ્યક થતું નથી, ને ત્રણેય અભેદ છે. આ તો કહેવાની અંદર ક્રમ પડે, જ્ઞાન દર્શન ચારિત્ર સમજાવવા પૂરતું. અનુભવમાં તો બધા ગુણોનું એક સમયે સર્વગુણાંશ સમ્યક, બધા ગુણોનું એક જ સમયે વેદન હોય છે જ્ઞાનીને, બધા ગુણોનું અભેદતાથી. તો આ તો માર્ગ તો અભેદ છે, આ તો સમજાવવાને માટે ભેદ કરવામાં આવ્યો છે. સમયસર નિસાપની ગાથા છે, ચારિત્ર નહીં નહીં જ્ઞાન નહીં દર્શન, ચારિત્ર જ્ઞાન કે દર્શન નથી. શું શા માટે નથી? એટલે અભેદ ચારિત્ર જ્ઞાન અને દર્શન એવા જેનામાં ભેદ નથી એ તો આત્મરૂપ જ છે. માર્ગ ચારિત્ર દર્શન જ્ઞાન વ્યવહાર કથને જ્ઞાનીને વ્યવહાર કથન, વ્યવહાર કથનથી ચારિત્ર દર્શન જ્ઞાનના ભેદ પડે છે. ચારિત્ર નહીં દર્શન નહીં, નહીં જ્ઞાન નાયક ભાવ છે. એટલે કે ચારિત્ર દર્શન જ્ઞાન તો અભેદ એક અભેદતાથી જે આત્મા એ આત્મરૂપ મોક્ષ માર્ગ છે. એ આત્મરૂપ માર્ગ છે, આત્માની બહાર આ માર્ગ નથી ને, આત્માનું રૂપ જ છે મોક્ષ માર્ગ. એ આત્માનું રૂપ છે, આત્માની બહાર. એટલા માટે એ વાત કરી, ચારિત્ર નહીં, જ્ઞાન નહીં, દર્શન નહીં, ચારિત્ર દર્શન ના, એવા ભેદો છે નહીં આત્માની અંદર. આત્મા વળી ભેદ કેવા? આત્મા તો અભેદ પિંડ છે, એમાં કોઈ ભેદ આત્મામાં છે નહીં. પણ સમજાવવાને માટે એનો ભેદ પાડીને સમજાવવું પડે છે. તો ભેદ તો વ્યવહારનો વિષય છે, અનુભવમાં ભેદનો વિષય છે. અહીં એ વાત કરી છે કે એક પણે સાથે અભેદ ના વિરુદ્ધ, એમાં કોઈ પણ પ્રકારનો બીજો વિરોધ નથી. સહજ જે માર્ગ છે તે સાચો માર્ગ છે. એને જીન માર્ગ તે પરમાર્થ થી રે, આ જ માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે, અભેદ એક છે માર્ગ, એ એક જ પરમાર્થ થી એટલે સાચો. જેમ છે તેમ વ્યવહારથી નહીં પરમાર્થથી, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. આ સિદ્ધાંતની અંદર જે બુદ્ધ પુરુષો છે, બુદ્ધ પુરુષો એટલે કે જ્ઞાન જેને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાની પુરુષોએ આ વાત કરી છે. બુદ્ધ પુરુષોએ અનુભવ દ્વારા જેમને અનુભવીને પછી આ વાત કરી છે કે મોક્ષ માર્ગ છે તો અભેદ છે. પણ એટલે ત્યાં પ્રશ્ન કરવામાં આવે છે સમયસારની અંદર કે તો પછી આ વ્યવહારની શું જરૂર છે, જો માર્ગ તો અભેદ છે. તો કે ભાઈ અજ્ઞાનીને સમજાવવા માટે ભેદ કરીને સમજાવ્યું છે, અજ્ઞાનીને સમજાવવું કેવી રીતે? અજ્ઞાનીને સમજાવવાને માટે આ ભેદ કરીને સમજાવવા માટે ખરેખર કોઈ ભેદરૂપ વસ્તુ છે નહીં. એમ માર્ગ પણ આ બધા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદ એક પિંડ એવો આત્મરૂપ માર્ગ છે, આત્માની બહાર એ માર્ગ છે નહીં. પણ અજ્ઞાનીને સમજાવવાના માટે વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે એમ કહ્યું. ભાષા અનાર્ય વિના સમજાવી શકાય ને અનાર્ય નહીં. આ સમયસરની આઠમી ગાથા છે, એમાં કહ્યું છે કે અનાર્યને સમજાવવો હોય તો એ અનાર્યની ભાષામાં જ સમજી શકે, બીજી ભાષામાં અનાર્ય સમજી શકે નહીં. અનાર્યને જે ભાષા હોય, આફ્રિકામાં ગયો હોય તો આફ્રિકાનો જે અનાર્ય હોય એની એની ભાષાની અંદર સમજાવીએ તો એ વાત સમજે, કોઈ સંસ્કૃત બોલી તે કઈ સમજે કરે નહીં. તો એમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. એટલે વ્યવહારથી સમજાવવા માટે આ ભેદ અમે કરીએ છીએ, પણ ખરેખર ભેદ ભેદ છે નહીં એ વાત અહીંયા કરી છે. લિંગ અને ભેદો જે વર્તનારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે સુધરા તે તો ત્રણે કાળ ભેદ. આ વ્રતના જે ભેદો છે એ તો વ્યવહારનો વિષય છે. વ્રતની અંદર ભેદ પડે છે. વ્રતના આપણે કાલે વાત કરી હતી ને, બે પ્રકાર છે, દેશ વ્રત અને પૂર્ણ વ્રત, અંશ વ્રત. ગ્રસ્થોના અંશ વ્રત હોય, સાધુના મહાવ્રત હોય. તો અણુવ્રત અને મહાવ્રત એ આદિ જે ભાવો છે એ તો મોક્ષ માર્ગ નથી, એ તો વ્યવહાર છે. અને એ પંચમહાવ્રત આદિ જે ભાવ છે એ તો રાગ છે. જે રાગ રહી ગયો છે, શુદ્ધિ થતા 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 કેવો રાગ રહી ગયો છે કે પંચમહાવ્રત રૂપ રાગ રહ્યું છે, એનાથી વિશેષ પાપ કરે એવો રાગ એમને છે નહીં. એમની પ્રત્યેક પ્રત્યેક પ્રવૃત્તિ પંચમહાવ્રત પ્રમાણે જ હોય છે. આરંભ સમારંભ આદિ કોઈ પણ છકાઈની રક્ષક હોય છે. કોણ? સાધુ. તો એ વખતે એમની મનવચન કાયાની એટલે રાગની એટલી પ્રવૃત્તિ છે. પંચમહાવ્રત જે છે એ તો વ્યવહારથી મોક્ષમાં ગણવામાં, એટલે વ્યવહારથી એટલે જે સાચો સુદૃપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે શુદ્ધ ભાવ છે એ વખતે જેટલો રાગનો અંશ કેટલો છે એ બતાવવાને માટે એ સાથે હોવાથી એને વ્યવહારથી વ્રત કહેવામાં મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, વ્યવહારથી કહેવામાં આવે છે. એ તો રાગ છે, હા વિતરાગ ભાવ છે. પણ જયારે છઠ્ઠે સાતમી ગુણસ્થાને કહે મુનિને કેટલી શુદ્ધતા છે એની સાથે જેટલી અશુદ્ધતા છે એ પણ એકી સાથે બતાવવામાં આવે છે. બંને નિશ્ચય અને વ્યવહાર બંને સાથ રહે. મોક્ષ માર્ગ ની અંદર નિશ્ચય વ્યવહાર બંને એકી સાથે હોય. નિશ્ચય ન હોય તો વ્યવહાર એકલા વ્યવહારને મોક્ષ માર્ગ કહેવામાં આવતો નથી. જ્યાં નિશ્ચય છે ત્યાં એના પ્રમાણે એતે ભૂમિકા એનો વ્યવહાર હોય તો એ ભૂમિકા એ જે વ્યવહાર છે એ વ્યવહારને પણ મોક્ષ માર્ગ વ્યવહારથી ખરેખર મોક્ષ માર્ગ છે. ચતુર્થ ગુણ સ્થાને થી મોક્ષ માર્ગ ની શરૂઆત થાય છે ત્યારે તે અવ્રત દશા હોય છે. પંચમ ગુણ સ્થાને કે દેશવ્રત દશા હોય છે. તો દેશવ્રત જે છે એ રાગ ભાવ છે, એટલો રાગ નો અંશ છે. અને એ વખતે જેટલી શુદ્ધિ છે કે ભાઈ આને કેટલા કસાય ગયા કે ભાઈ પાંચમા ગુણ સ્થાને કે બે કસાય નો અભાવ થયો. કેમ કે શુદ્ધિ નું માપ જે છે કે ચોથા ગુણ સ્થાનક થી પાંચમા ગુણ સ્થાને કેટલી શુદ્ધિ કે પાંચમા ગુણ સ્થાન એનાથી વધારે શુદ્ધિ, પણ એનું માપ નથી આવતું કોઈ. એટલા માટે કસાય દ્વારા કસાયના અભાવ દ્વારા માપ કરવામાં આવ્યું છે કે પંચમ ગુણ સ્થાને કે બે કસાયનો અભાવ છે અને બાકી બે કસાય છે. એ બે કસાય છે એ કસાય મંદ કસાય અણુવ્રતરૂપ છે. એ વાત અહીં કરી છે કે દેશકાળ અને દેશકાળને હિસાબે પ્રથમ તો એવું હતું કે જયારે દેશકાળ બહુ સારો હતો, સંગણ બધા સારા હતા અને તે વખતે તો મુનિઓ દિગંબર જ હતા. પણ એ વાત કળિયુગની અંદર દિગંબર પણ બધા પાડી શકીએ નહીં, એટલે આ શ્વેતાંબર સાધુઓ જે પ્રમાણે વ્યવહાર રાખે છે એ પ્રમાણેનો વ્યવહારમાં પણ એને પણ સાધુ કહેવામાં આવે છે. દેશકાળને હિસાબે આવા ભેદ પડ્યા છે. દેશકાળને હિસાબે ભેદ પડ્યા, દેશકાળના હિસાબે એમાં બે વાત થઈ છે કે હું તો શું હતું કે જરા દુકાળ બહુ પડ્યો તે વખતે આપણે ત્યાં અમુક સાધુઓ જે હતા એ દક્ષિણમાં ગયા અને અમુક સાધુ હતા ઉત્તરમાં રહ્યા. તો જો દક્ષિણમાં ગયા એ લોકો એ આ દિગંબર પણ આદિ એ બધી વાતો જેમ હતી એમ જાળવી રાખી અને અહીંયા દેશકાળના હિસાબે આ બધા સ્વતંબર પરંપરા ચાલુ થઈ. તો આવા બે ભાગો આપણે ત્યાં થયા અને પછી આ પરંપરા ને બધું ચાલુ થયું. તો દેશ એટલા માટે દેશ લખ્યું છે. આનું વર્ણન છે કેવી રીતે આ ગયા અને કેવી રીતે થયું ને એનું વર્ણન કલ્પસૂત્રની અંદર છે. એ ઉપરાંત બીજા કેટલા બીજા ઘણા ગ્રંથો છે કેવી રીતે આ બધા બધું થયું. અને કાળ એમ કહેવાય હિનકાળ આવ્યો છે. તો હિનકાળની અંદર પછી આ જે ખરેખર તો છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે તો કોઈ વસ્ત્ર હોતા જ નથી. છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે જે વખતે એ ગુણસ્થાનક સાથે સાતમા ગુણસ્થાનક પણ ઘણા ભેદો છે. એમાં જે ઉત્કૃષ્ટ ભેદ છે એ વખતે કોઈ પણ હોતું નથી. વસ્ત્ર આદિ વસ્ત્ર પાત્ર આદિ કઈ હોતા નથી. પણ જે સ્વતામત સાધુઓ છે એ દિગંબરની અંદર જે પ્રતિમાધારી જે શ્રાવક છે એના જેવું જે રૂપ છે. તો એટલા માટે અહીંયા વાત કરી છે દેશ કાળ આદિ પ્રમાણે આ ભેદો થઈ ગયા. દિગંબર સ્વતંત્ર આદિ સાધુ બાધુ આ બધાના જે ભેદો થયા છે પણ એ તો વ્યવહારની બહારની વાત છે. અંતરની વાત જયારે કરવા ગયું એમાં તો કઈ ભેદ છે જ નહીં. એ તો એક જ આત્મરૂપ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નથી. બાહ્ય વ્યવહારોની અંદર પછી આ ભેદ થયા. કેમ કે કેસી સામે કે પાર્શ્વનાથ ભગવાનની અંદર ચાર મહાવ્રત હતા ને ભગવાન પાંચમા, પણ વાત તો એક નહીં, એ ચાર ના પાંચ વાત કહેલા. હું તો વાત એક નહીં, એમાં કઈ બીજો ફેર હતો નહીં. તો દેશકાળ પ્રમાણે આ સંપ્રદાયની અંદર થોડી શિથિલતા જેમ આવતી ગઈ, આ બધું પડી ન શકે એવા પરિણામો જીવોના એટલા ઉત્કૃષ્ટ ન થાય, તો પણ એ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરી શકે, તો આટલા આટલી કાળના હિસાબે આટલી વાત રહેવા દીધી કે કઈ વાંધો નહીં. દિગંબર લગ્ન પણ ન હોય તો કઈ વાંધો નહીં, સ્વતંત્ર ના કપડા પહેરીને પણ જો તમે મૂળ મોક્ષ માર્ગ તરફ જાઓ તો કઈ વાંધો આવે નહીં, એમ તો એ વાત અહીંયા કરી છે. લિંગ અને ભેદ જે વર્તનારે, દ્રવ્ય દેશ કાળાદી ભેદ, એના હિસાબે બધા ભેદો છે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળ ભેદ, એમાં કોઈ મૂળ માર્ગ, આ તો મૂળ માર્ગ સંભળાવો છે, તો મૂળ માર્ગ તો અનંત કાળથી ચાલ્યા આવેલો એકનો એક જ માર્ગ છે, એની અંદર કોઈ પણ ભેદ છે નહીં. કેમ કે આત્માનું રૂપ છે, આત્માનું રૂપ છે, આત્મા કેવી રીતે બદલી જાય? બાહ્યના મન વચન કાયાના યોગો જે છે, અગર તો બાહ્ય જે સામગ્રીઓ છે એમાં ફેરફાર બધું થઈ શકે, પણ મૂળ જે આત્મરૂપ માર્ગ છે એમાં તો કેવી રીતે ફેરફાર થાય? કશું ફેરફાર થઈ શકે જ નહીં, તો જેમ છે તેમ જ રહ્યો. કે આત્મામાં થોડો ફેરફાર થઈ જાય છે, કે હમણાં આત્મા જેવો છે કે અબજો વર્ષ પહેલા, હમણાં આપણો આત્મા છે એવો અબજો વર્ષો પહેલા એવો એવો જ હતો, એમાં કઈ આત્માના મૂળ સ્વરૂપની અંદર ક્યાંય ફેર પડતો નથી. ઠીક, ઉપરના ખોખા બદલાઈ ગયા, ઘણા અનંત ખોખા બદલાઈ ગયા, તે ખોખાની કોઈ કિંમત નથી. પેકિંગો બધા બદલાઈ ગયા, કદળાનું પેકિંગ લીધું છે કોઈ વખતે, કોઈ વખતે કૂતરાનું લીધું, કોઈ વખતે બિલાડાનું, કોઈ વખતે દેવનું પેકિંગ, એમ બધા પેકિંગો જુદા જુદા, અંદર માલ એક, માલ તો એક, તો એ માલમાં જેમ કઈ ફરક આત્મામાં પડ્યો નહીં, એક અનંત કાળ વીતી ગયો છતાં એક પ્રદેશનો પણ એમાં ફેર થયો નહીં. તો એ વાત તો પેલા અંદર કરી છે ને, કે જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, એની અંદર વાત કરી છે કે આત્માને જડતા આવતી જ નથી, પણ જડતા નહીં આત્માને, એ સિદ્ધાંત પ્રમાણ આત્માને અનેક રૂપો થયા, અનેક જળ સાથે સંયોગો થયા, પણ છતાં આત્મા જળરૂપ થયો નથી, ને ત્યાગ નહીં સ્વભાવનો, સ્વભાવનો ત્યાગ થયો નથી. ગહે રૂપી રૂપીની એ અચરજની બાદ જીવ બંધ જાણે નહીં, કેવો જીન સિદ્ધાંત, એટલે કે જીવને બંધ થયો નથી, એટલે કે મૂળ સ્વરૂપમાં તો બંધ છે જ નહીં, એ તો ત્રણેય કાળ હતું એવું નવું સ્વરૂપ છે. તો એમ અહીં એ વાત અહીંયા કરી છે કે જે મૂળ માર્ગ છે એની અંદર તો કોઈ પણ પ્રકારે અનંત કાળથી એક જ પ્રવાહરૂપ આત્મરૂપ, કેમ કે આત્મામાં ભેદ હતા, આત્મા ના જ્ઞાન છે કે શુદ્ધ જ્ઞાન, હવે જ્ઞાન સમ્યક થયું તો અત્યારે જેવું સમ્યક થાય એવું અનંત કાળ પહેલા એવું જ થતું હતું, અને હજી અનંત કાળ પછી પણ આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું થશે કે કપડું સફેદ હોય ને એમાંથી મેલ ગયો તો સફેદ જ કપડું રહે કે લાલ થોડું કપડું થઈ જવાનું છે. તો આત્મા જેવો છે એમાંથી અશુદ્ધિ જતી રહી અને જે વખતે શુદ્ધિ થઈ તો એ તો એક જ વસ્તુ અભેદ. તો જેટલી અંતરંગ આત્માની જેટલી શુદ્ધિ છે, જેટલી પવિત્રતા છે, જેટલો વિતરાગ ભાવ છે, જેટલો વિતરાગ ભાવ છે એટલો જ મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગ બીજો નથી. એટલે કૃપાળુ એક બહુ સરસ વાક્ય લખ્યું છે, અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય, મોક્ષ માર્ગ તો શાંત રસમય છે, મોક્ષ માર્ગ તો શાંત રસનો પિંડ. મોક્ષ માર્ગ છે તો સુખરૂપ છે, મોક્ષ માર્ગમાં કષ્ટ નથી, કષ્ટ એ મોક્ષ માર્ગ કેવા આવતો નથી, એક પરમ શાંત રસમય છે, મોક્ષ માર્ગ તો સુખરૂપ છે. તો એ વાત અહીંયા કરી છે કે અભેદ જ્ઞાનાદિની જે શુદ્ધતા છે, જ્ઞાન દર્શન ચારિત્ર આદિ જે સુખ વીર્ય આદિ જે ગુણો છે, એ ગુણોની જેટલી શુદ્ધતા થઈ એટલો મોક્ષ માર્ગ, સર્વ ગુણસ્તે સંયુક્ત હોય, બધા ગુણોનો જે રસ છે એ અભેદતાથી હોય, અને દરેકે દરેક ગુણો જે વિપરીત પરિણામ છે એ બધાની જેટલા અંશે શુદ્ધિ થઈ એટલો મોક્ષ માર્ગ છે. એ વાત અહીંયા કરી કે અજ્ઞાનાદિની જે સુખ તો ત્રણેય કાળ અભેદ, હવે કહે છે કે હવે જ્ઞાન દર્શન આદિ શબ્દનો રે સંક્ષેપ સુણો પરમાર્થ. અમે આ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ જે મોક્ષમાં કયો છે તો એની અંદર જ્ઞાન શું, દર્શન શું, ચારિત્ર શું એ વાત હવે તમને થોડો વિસ્તારથી કહીએ છીએ, તો તમે સાંભળો. તેને જોતા વિચારી વિશેષ રીતે સમજાશે ઉત્તમ આત્માર્થ. આ ઉત્તમ આત્માર્થ કયો? જે આત્માર્થ છે, આત્માર્થ એક જ ઉત્તમ છે, બીજો કોઈ અર્થ છે જ નહીં, બીજો કોઈ પરમ અર્થ છે જ નહીં, બીજો કોઈ પરમાર્થ છે જ નહીં. તો હવે જે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે એનો ભેદ કરીને એક સમજાવે છે. એમ તો આત્માની અંદર અનંત ગુણ છે, પરંતુ મુખ્યતાથી જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય બધી ગુણો છે, એમાં મુખ્ય આ ત્રણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જે ભેદ છે એને મોક્ષમાં ગણવામાં આવ્યો છે. તો હવે સમ્યક જ્ઞાન શું છે, સમ્યક દર્શન શું છે, સમ્યક ચારિત્ર શું છે એને વિધિપૂર્વક વિસ્તારથી હવે સમજાવે છે. એ અહીં કહે છે કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. જો આની અંદર બહુ વાત બહુ સ્પષ્ટ કરી છે. છેવટે તો તમે આ જ્ઞાન છે, આત્મા છે શું કે દેહાદિથી ભિન્ન અને ઉપયોગી સદા અને અવિનાશ, આવો આત્માનું સ્વરૂપ કોની પાસેથી જાણ્યું? તો કે સદગુરુ પાસેથી. બીજા જેને અનુભવ થયો નથી ને જે અસદગુરુ છે એ આત્માની ગમે એટલી વાત કરે અને આત્માનું વર્ણન કરે અને તમે માનો તો એથી કઈ તમારું કામ થાય એમ છે. અહીંયા એ વાત ચોખ્ખી સ્પષ્ટ કરી છે કે છે દેહાદિથી ભિન્ન આત્માને ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી. શાસ્ત્રમાંથી સીધું જાણે તો ના પણ, કેમ કે શાસ્ત્રમાં જે કેવું છે એનો જે પરમાર્થ જે છે એ સમજાવી શકો. આત્માને યથાર્થ સમજવા માટે કોણ સમજાવનાર? કોણ કે જેને જેવો આત્મા અનુભવ્યો છે એ જ આ વાતને સમજાવી શકે, યથાર્થ બીજો સમજાવી શકે નહીં. કેમ કે બીજો તો જે કઈ વાત કરવાનો છે એ તો કલ્પિત વાત કરવાનો છે, અનુભવ રહિત વાત કરવાનો છે, એટલે એનામાં ભૂલ આવ્યા વિના રહેવાની નથી. અગર તો એ ક્યાંક ને ક્યાંક ચૂકી જવાનો છે, કાં તો ઓછું કહેશે કાં તો વધારે કહેશે, પણ યથાર્થ કોઈ કહી શકે એમ છે જ નહીં. માટે સદગુરુ દ્વારા આ આત્માનું સ્વરૂપ જાણવું, તો બધા દર્શનો આત્માની વાત તો કરે જ છે. સાંખ્ય દર્શન પણ આત્મા કહે છે, વેદાંતાદિ દર્શનો છે એ બધા આત્મા કહે છે, યોગ પણ આત્મા કહે છે, મીમાંસક જે છે એ પણ આત્માની તો વાત કરે જ છે. પણ ના, આત્મા વિશે તો બધા વાત કરે છે, તો અનેક રીતે આત્માનું તો વર્ણનો જગતમાં છે. તો અહીંયા શરત મૂકી છે, ગમે કીએ એ આત્માની વાત નથી, પણ સદગુરુ કીએ ને સદગુરુ દ્વારા આવા આત્માનું સ્વરૂપ એને પ્રથમ જાણવું જોઈએ, જાણીને નિર્ણય કરવો જોઈએ. જાણ્યું એટલે માત્ર સાંભળ્યું એટલે જાણ્યું નહીં. એટલે સમયસરની 144મી ગાથા છે એની અંદર આ વાત લખેલી છે કે પ્રથમ સુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરો. તો શ્રુત જ્ઞાન એટલે કે સાંભળીને, સત્પુરુષ પાસે સાંભળીને શ્રુત જ્ઞાન મળે ક્યાંથી? શ્રુત જ્ઞાન એ સદગુરુ પાસેથી સાંભળીને નિર્ણય કરવો. નિર્ણય ન કરે ને કઈ થાય નહીં. એટલે પત્રની અંદર પણ, છ પદના પત્રની અંદર પણ આ વાત લખી છે ને, આ જે છ પદ છે એ સદગુરુ દ્વારા જેને જાણી અને આત્માનો નિર્ણય કર્યો છે એવો જીવ નિશ્ચયથી આત્મસ્વરૂપને પામે છે. વર્તમાનમાં, ભૂતકાળમાં પામતો હતો અને ભવિષ્યકાળમાં પણ પામશે, બહુ સ્પષ્ટ લખી છે. તો એ વાત અહીંયા લખી છે કે સદગુરુ દ્વારા આત્માનું સ્વરૂપ, આત્મા છે કેવો એનો પાછો નિર્ણય કરવા છે, જાણવું. અહીંયા સમજવું એટલે શું? સમજ્યા પછી એમ જ છે એવો નિર્ણય કરે ત્યારે એ સમજો કહેવાય. પણ એમાં શંકા આમશે કે આમશે એવી શંકા કરે તો એને બુદ્ધિપૂર્વક નો પણ એનો નિર્ણય નથી. તો એ વાત અહીંયા કરવામાં આવી છે કે છે દેહાદિતિ ભિન્ન આત્મા રે, જેમ અસી ને મ્યાન, તલવાર અને મ્યાન જેમ બંને જુદા છે તેમ દેહ અને આત્મા બંને જુદા છે. અને એ આત્મા કેવો છે? ઉપયોગી જ્ઞાન સ્વરૂપ, જે સદાય જ્ઞાન સ્વરૂપ છે અને સદાય જ્ઞાનની ક્રિયા ચાલી જ રહી છે એવો જ્ઞાન સ્વરૂપ અને અવિનાશી, જેનો કદી પણ નાશ ન થઈ શકે. તો જ્ઞાન સ્વરૂપ અવિનાશી દેહાદેતી ભિન્ન દેહ, દેહાદેતી એટલે તે ઇન્દ્રિય મન આદિ બધાથી ખરું. આ તો બધા છે જ ભિન્ન, એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. તો આમાં લખ્યું છે કે દેહાદિ, દેહ આદિ શબ્દ પડ્યો છે. દેહ, દેહ ઇન્દ્રિય મન આદિથી ભિન્ન, રાગ દ્વેષ, રાગ દ્વેષ આદિથી ભિન્ન, રાગ દ્વેષ કર્મ નો કર્મ, આ કે કર્મ નો કર્મ ભાવ કર્મ, એ ત્રણેય થી ભિન્ન છે. દેહાદિત ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ, આત્માનું લક્ષણ બતાવ્યું. આત્મા કેવો છે? આવો જ આત્મા છે એવો એની અંતરમાં નિર્ણય થયો છે. એ સિવાય એવો નિર્ણય જે કરે છે એ એની સાથે એવો પણ એને નિર્ણય થાય કે આ જગતમાં બીજી કોઈ વસ્તુ મારી છે નહીં, તો એ નિર્ણય કર્યો કહેવાય. નહીતર એનો નિર્ણય, એને નિર્ણય છે જ નહીં, બીજું બધું મારું માને તો એનો નિર્ણય યથાર્થ છે જ નહીં. બુદ્ધિપૂર્વક નો પણ એનો યથાર્થ, એના અંતરમાં એ વાત બેસી જવી જોઈએ કે આત્માનું સ્વરૂપ એટલે આત્મા એટલે હું, મારું સ્વરૂપ આવું છે. આત્મા એટલે કોઈ બીજા આત્માની વાત છે? તો જે સાંભળે છે એનો આત્મા આવો છે, અને સંભળાવે છે એનો આત્મા એવો છે. સાંભળે છે અને જે સંભળાવે છે બંનેનો આત્મા એવો જ છે. કેવો છે આત્મા? કે અવિનાશી, દેહાદિથી ભિન્ન, દેહ થી ભિન્ન છે. તો પછી દેહ ને કઈ થાય તો આત્માને કઈ થાય નહીં. જીવનના ઉત્પત્તિ રોગ દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. ખરેખર તો એ દેહનો સ્વભાવ છે. ઉત્પત્તિ રોગ સુખ દુઃખ મૃત્યુ, રોગ શોક દુઃખ મૃત્યુ એ આત્મામાં છે જ નહીં. જીવનના ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. કોને? અજ્ઞાનીને. એવો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. તો આ ભૂલ, તો જેને એવો નિર્ણય કર્યો હોય તો એને દુઃખ આવે તો એ સમજવું કે આ કઈ કાયમ રહેવાનું નથી. કોઈને દુઃખ કાયમ રહ્યું નથી, કોઈને દુઃખ કાયમ રહેવાનું નથી. કોઈને સંસારી સુખ કાયમ રહ્યું નથી, કોઈ દિવસ રહેવાનું નથી. એ તો જવાનું જ છે. દેહ ની સાથે આત્માને કઈ આવો એને અંદરથી નિર્ણય થયો, એને આત્મા પરોક્ષ જાણ્યો. નહીં તો એને પરોક્ષ ન જાણ્યો. આટલું પરોક્ષ ન જાણે એને પ્રત્યક્ષ થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. કે ભાઈ જે કઈ થશે તે થશે, દેહ ને જે થશે થશે, બીજાને જે કઈ થશે તે થશે, એમાંનું મારું કઈ નથી. મારો તો આવો આત્મા જ છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, આવો આત્મા છે. એવો આત્માનું જે નિર્ણય કરે છે એ નિર્ણય કરનાર બીજામાં આત્મા પોતે બીજા કોઈ પણ ઠેકાણે પોતાનું કઈ નથી એવો નિર્ણય સાથે કરે છે તો એને આ નિર્ણય કર્યો સાચો. પછી કે દીકરો મારો ને બહુ એ મારો ને આ મારું ઘરે મારું ને એ બધું કરતો એને ક્યાં નિર્ણય કર્યો જ છે? પરોક્ષ નિર્ણય નથી કર્યો એને. આવો એને પાકો નિર્ણય થાય કે દેહના નાશથી મારો નાશ થતો નથી. દેહના દુઃખ મુખ દુઃખ છે જ નહીં આત્મામાં. આત્મામાં દુઃખ કેવું? એ વાત અહીં સ્પષ્ટ કરે છે. દેહાદિથી ભિન્ન, દેહ સુખ દુઃખ રાગ દ્વેષ આદિ બધા ભાવોથી ભિન્ન. દેહ આદિ, આદિ શબ્દ પડ્યો ને છે, દેહ મન વચન કાયા રાગ દ્વેષ સુખ દુઃખ એ બધા ભાવોથી, કામ ક્રોધ લોભ મોહ માયા આદિ બધા જેટલા સૂત્રો કરવા એટલા કરીએ આપણે, એ બધાથી ભીન એવું મારું સ્વરૂપ છે એવો નિર્ણય જેને કરે એને આત્મા શું છે જૈન તો કેવો આત્મા છે છે દેહાદિથી બિન આત્મા ઉપયોગી સદા એમ જાણે સદગુરુ કહ્યું જ્ઞાન આ જ્ઞાન આ જ્ઞાન શું કે આત્મા આવો છે અવિનાશી ઉપયોગી એવો આત્મા છે પાસુ નિજ સ્વરૂપ જે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ આવું ભાઈશું કોને ભાઈશું જ્ઞાની ને આવું સ્વરૂપ અનુભવમાં આવ્યું સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન પેલા કોઈ દિવસ ભાન નતું અપૂર્વ ભાન આવ્યું નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન ભાસુ નિજ સ્વરૂપ જે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ તો એ વાત અહીંયા કરી તો આવું જે જાણે પેલા જાણે ખરેખર તો કૃપાળુ જ્યાં જ્યાં જાણવાનું વાત કરી ત્યાં તે અનુભવની કહે છે વાત શું જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ નંદ એટલે સમજો એટલે જેને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો એ જ સમજો બીજો સમજો નથી તો સમજવાનો અર્થ થાય છે યથાર્થ જ્ઞાન થવું અને યથાર્થ જ્ઞાન અનુભવ વિના થાય તો આવું જાણે ત્યારે જ્ઞાન સમ્યક થાય એની પહેલા જ્ઞાન સમ્યક થતું નથી એટલા માટે જ કહ્યું છે ને છે દેહાદિથી બિન આત્મારી ઉપયોગી સદા આવી એમ જાણે સદગુરુ કયું જ્ઞાન તેનું નામ ખાસ જે જ્ઞાને કરીને જાણ્યું તેની વર્તે શુદ્ધ પ્રતીત કહ્યું ભગવંતે દર્શન દેહને રે જેનું બીજું નામ સંસિદ્ધ જયારે આમ જ છે એવો અનુભવ દ્વારા નિર્ણય થાય એ જ સમયે એને પ્રતીતિ થઈ જાય હું તો આ જ છું બીજું કઈ છું નહીં એવી એને સમ્યક પ્રતીતિ થાય પોતાના સ્વરૂપની જે પ્રતીતિ ખાતરી વિશ્વાસ કે હું આ જ છું ને બીજું કઈ નથી એવો જેને વિશ્વાસ થયો તો એવી જે શ્રદ્ધા એને સંકેત કહેવામાં આવ્યું છે એનું બીજું નામ સંકેત તો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંનેનો ઉત્પત્તિનો સમય એક જ છે જેમ બળદ હોય ને બે શિંગડા હાથે ઉગે એક શિંગડું ઉગે પહેલા અને એક શિંગડું પછી નહીં બે વસ્તુ સાથે ઉગે એમ આ બે વસ્તુ એકી સાથે ચારિત્ર પછી આવે છે પણ આ બે વસ્તુ એકી સાથે હોય છે તો આવો આત્મા એને અનુભવ દ્વારા નક્કી અને અનુભવ થાય એટલે નિર્ણય થઈ ગયો ને કે હું આ છું એવો નિર્ણય થઈ ગયો અનુભવ દ્વારા પછી એને જગતની અંદર કોઈ પણ પદાર્થ મારો એવું થાય જ નહીં આખા જગતથી ઉદાસીન થઈ ગયું કેમ કે પોતાનું સ્વરૂપ જોઈ લીધું અત્યાર સુધી ભ્રાંતિ હતી ત્યારથી જગતના બધા પદાર્થોની અંદર પોતાપણું માનતો હતો અને જગતનો એવો એક પણ પદાર્થ નહોતો કે જેમાં એ પોતાપણું માનતો નહોતો કેમ કે અનંત કાળમાં અનંત દેહો મળ્યા એ પ્રત્યેક દેહ વખતે જુદા જુદા વાતોને પોતાની માનતો તો જયારે આત્મા અનુભવ થયો તે વખતે અનુભવ થતા નિર્ણય થઈ ગયો કે હું તો મારો આ સ્વરૂપ છે હું અવિનાશી છું મારો કદી નાશ થઈ શકે એમ નથી હું જ્ઞાન સ્વરૂપ છું સુખ દુઃખ આદિથી પર છું સુખ દુઃખ આદિ મારે કઈ છે જ નહીં એ બધા પ્રભાવ છે એને મારે કોઈ સંબંધ નથી અને પોતે તો સુખ દુઃખ આદિને જ્ઞાની તો દ્રષ્ટા ભાવે જુએ છે સુખ દુઃખનો જ્ઞાનીને ખરેખર તો સુખ દુઃખ નું જ્ઞાનીને અતિ અલ્પ વેદન હોય છે જેવી દશા એ પ્રમાણેની બધી વાત છે તો એ વાત અહીંયા કરી દીધી જેમ આવી પ્રતીતિ જીવને રે જાણો સર્વથી ભિન્ન અસંગ એવો સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે અનન્ય હવે આ ચારિત્ર એટલે શું કે અહીંયા તો એને પેલા આત્મા આ એવી ખાતરી થઈ પછી પણ એવો નિર્વિકલ્પ ઉપયોગ જે છે એ નિર્વિકલ્પ ઉપયોગ રહેવાને માટે તો શરૂઆતમાં તો કાળ બહુ નાનો હોય છે કહેવાય છે અંતર્મુહૂર્તનો પણ તો લઘુ અંતર્મુહૂર્ત હોય છે એટલે તો એ તો લાગે એકાદ મિનિટ કે એથી બે પાંચ સેકન્ડ એટલો જ ચાલે નિર્વિકલ્પ ઉપયોગ વધારે ચાલે નહીં અને પછી તો પોતે ત્યાંથી ઉપયોગ ત્યાંથી ખસી અને બહાર આવી જાય મન સાથે જોડાય અને ઇન્દ્રિય સાથે જોડાઈ જાય, મન સાથે જોડાઈને બહાર આવી જાય. તો એને પેલા જે સ્વરૂપ નિરૂકલ્પમાં જોયું હતું એવું ને એવું કાયમ જોતો રહીએ, એટલે કે ઉપયોગ સ્વરૂપમાં જ સ્થિર થાય, ઉપયોગ પોતાના આત્મામાં જ રમે. ચારિત્ર એટલે ચરવું. ક્યાં ચરવું? કે પોતાના સ્વરૂપમાં ચરવું, સ્વરૂપમાં જ ચાલવું. ચરવું કહો કે ચાલવું કહો. હવે જ્ઞાની છે એ પોતાના સ્વરૂપમાં જ ચાલે છે, બહાર ચાલતા નથી. જ્ઞાની પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. તો અંદર સમાઈ ગયા, હવે એ બહાર ચાલે એમ નથી. જ્ઞાની બહાર ના ચાલે, જ્ઞાનીનું શરીર બહાર ચાલે, જ્ઞાની પોતે કઈ બહાર ચાલે નહી. તો ચારિત્ર ચરણમ એટલે કે ઉપયોગની સ્થિરતા થવી, પોતાના સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થવો, પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં રમવો, સ્થિર થવો, એને ભગવાને ચારિત્ર કહ્યું છે. તો જેમ જેમ શુદ્ધિ વધતી જાય તેમ ઉપયોગ વારંવાર નિરુકલ્પ થતો જાય. તો પાંચમા ગુણસ્થાન કે સ્થિત જે ગ્રહસ્થ હોય એ સમાયકનો દિવસમાં 3 વખત પ્રયોગ કરે છે, એટલે કે એ 3 વખત પોતાના સ્વરૂપમાં જવાનો કલાક પુરુષાર્થ કરે છે. તો પાંચમ ગુણસ્થાનક વાળો દિવસમાં 3 વખત કે વધારે વખત કે એકાદ વખત પણ સ્વરૂપને સ્પર્શે. ચોથા ગુણસ્થાનક વાળાનો માટે કોઈ કાળ નિશ્ચિત નથી. એને તો 6 મહિના થાય, લાગે તો 12 મહિના થાય, લાગે તો મહિનામાં 2 વખતે સ્પર્શે. પણ તો એ વારંવાર નિરુકલ્પ, પછી મુનિઓ વારંવાર નિરુકલ્પમાં જાય, અંતર્મૃત થાય, નિરુકલ્પ અંતર્મૃત થાય ને. અને તીવ્ર જે ચતુસાત્મક ગુણસ્થાનક ઉત્કૃષ્ટ ચતુસાત્મક ગુણસ્થાનકની સ્થિતિ આવે ત્યારે તો 1000 વખત પોતાના સ્વરૂપને સ્પર્શે અને પછી એ ઉપયોગ આત્મામાં સ્થિરતા, આખા જગતથી નિવૃત્તિ ઉઠી જાય. બધા કર્મો જે છે એ લગભગ એનો ક્ષોભ મૂર્તો કર્મ સત્તામાં તો તે વખતે પણ હોય છે, પણ અહીંયા 3 કસાયનો અભાવ એને થઈ જાય છે. પોતાના ઉપયોગની અંદર 3 કસાયનો અભાવ થયો એ અને માત્ર એક સંજલન કસાય જ રહે. અને એ કસાય પણ જેમ જેમ સ્થિરતા થાય અને પ્રમાદ ઓછો થાય અને સ્થિરતા થાય એમ કરતાં ચપક શ્રેણી માંડે અને પછી કાયમને માટે પોતાના ચારિત્ર. તો ચારિત્રના 5 પ્રકાર આપણે ત્યાં ગયા છે ને, સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાકાત. આ ચારિત્રના 5 ભેદ છે. સામાયિક કે ચારિત્રનો ભેદ છે, સામાયિક ચારિત્રનો ભેદ છે. તો ચારિત્ર સમ્યક દર્શનમાં ચારિત્ર આવે ક્યાંથી? સામાયિક ચારિત્રનો ભેદ છે. તો ખરેખર સાચી સામાયિક તો ક્યારે થાય? જયારે સમ્યક દર્શન થાય અને 2 કસાયનો અભાવ થાય, એટલે કૃપાળુ દેવ કહ્યું છે 11 પ્રકૃતિ જાય ત્યારે સામાયિક આવે એમ ઉપદેશ્ય એમ એક ઠેકાણ લખ્યું છે. એટલે શું કહ્યું કે 4 અંતનુબંધી કસાય, 4 અપ્રત્યાખ્યાની કસાય અને મિથ્યાત્વ મિશ્ર અને સમ્યકત્વ મોહની, આ 3નો ક્ષયોપશમ થાય, અગર તો ઉપશમ થાય તે વખતે સામાયિક આવે. એની પહેલા કક્ષાય થાય, એની પહેલા સામાયિક, સાચી સામાયિક નથી. સામાયિક એટલે ખરેખર સામાયિક એટલે આત્માની પ્રાપ્તિ, આત્માની પ્રાપ્તિ એને સામાયિક ભગવાને કહે છે. કેમ કે સામાયિક એટલે સમરૂપ પરિણામ. એવા પરિણામની પ્રાપ્તિ ક્યારે થાય? એ આ વિતરાગ ભાવ પ્રગટે ત્યારે, એ વિના કોઈ સામાયિક છે નહીં. તો સામાયિક એ 5મ ગુણસ્થાને કે સામાયિક થાય છે. તો સામાયિક થાય ત્યાંથી ચારિત્રનો અધિકાર ચાલે છે. તો આ 5 પ્રકાર, 5મા વ્રત આદિ ચારિત્ર નહીં, આ ચારિત્રના પ્રકાર કયા છે? યથાકાત ચારિત્ર છે તે પૂર્ણ ચારિત્ર છે ને 12મી ગુણસ્થાને કે થાય ને અત્યાક ચારિત્ર થાય, પછી અંતર્મૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રગટે. તો અહીં એ વાત કરી છે કે જેમ આવી પ્રતિ જીવની રે જાણો સર્વથી ભિન્ન અસંગ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે અણલિંગ. જો અહીં અણલિંગ શબ્દ પડ્યો છે, એ કોઈ બાહ્ય લિંગને આધારે નથી, આ તો લિંગ રહિત ચારિત્ર છે. હ, એટલે કે આ દેશ વ્રત ને આ મહાવ્રત ને એવા જે લિંગના ભેદો છે ને એ કઈ ચારિત્ર નથી. रोहिलिंग ने मुनिलिंग ते नहीं मोक्ष मार्ग छे ज्ञान दर्शन चारित्र तेज मुक्ति मार्ग छे ए समस्या ने छेले 414 मी गाथा छे एमा वात के 11 मी छे गाथा मुनिलिंग ने ग्रहिलिंग ये मुक्ति मार्ग नथी ये वात अहीं कही अनलिंग शब्द पड्यो छे मुनिलिंग ने ग्रहिलिंग ये मोक्ष मार्ग नथी ए तो व्यवहार लिंग भेद द्रव्य देश का लिंग ना भेद लिंग ने भेदो जे व्रतना रे ये साचु चारित्र नथी अणलिंग अणलिंग एटला शब्द मूको चारित्र ते अणलिंग एटले के मुनि ना पंचमावृत आदि रूप जे संयम अगर तो देश संयम गृहस्थ नो ये कई मोक्ष मार्ग नथी अहीं तो अणलिंग लिंग रहित जे स्वरूप स्थिरता रूप छे एने ज भगवान मोक्ष मार्ग कहो छे स्थिर पोतानो उपयोग जेटलो जेटलो आत्मा मां उपयोग स्थिर थतो जाय तेटलो तेटलो केटलो तेटलो चारित्र तो जेटली जेटली शुद्धि नी वृद्धि स्थिर थाय एटले शुद्धि नी वृद्धि थती जाय अने अहींया એ પ્રમાણે કર્મનો નાશ થતો જાય એટલે કર્મના અહીંયા કર્મનો નાશ થાય જેટલો કર્મનો નાશ થાય એટલે અહીંયા શુદ્ધિ થાય તો જેમ જેમ શુદ્ધિની વૃદ્ધિ થાય એટલે જેમ નિર્જરા કર્મની થતી જાય તેમ 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 ચારિત્ર વધતું જાય તો એ હિસાબે ગુણસ્થાનની પરિપાટીની અંદર આ વાત કહી છે કે મોક્ષ માર્ગની શરૂઆત ચોથે ગુણસ્થાને કે થાય પછી વધતા વધતા ચોથે ગુણસ્થાનથી ત્યાં સ્વરૂપાચરિત્ર ચોથે ગુણસ્થાન કે પણ સ્વરૂપાચરણ ચારિત્ર છે પણ બાહ્ય દેખાય એવું ચારિત્ર નથી તો પંચમ ગુણસ્થાન થી અનુવ્રત મહાવ્રત બાહ્યમાં હોય અને અંદરથી એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય અહીં કસાયનો અભાવ થાય છે અહીંયા શુદ્ધિની વૃદ્ધિ થાય એમ શુદ્ધિની વૃદ્ધિ વૃદ્ધિ થતા થતા છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે સંજલન કસાય માત્ર અતિ અલ્પ કસાય કેમ કે પાણી ઉપર લીટી કરીએ અને કેટલી વખત લીટી રહી એટલો જ મુનિને કસાય રહી એટલી બધી વધારે કસાય રહે નહી એવો અલ્પકશ અને ત્યાર પછી એ સ્થિરતા થતા પૂર્ણ સ્થિરતા થાય ત્યારે પૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ થાય તો આમાં એ ચારિત્ર અણલિંગ શબ્દ આકાશ જે મુદ્દાનો શબ્દ છે અહીંયા અણલિંગ શબ્દ છે તે ત્રણેય અભેદ પરિણામથી રે જયારે વર્તે આત્મરૂપ તે માર્ગ જીનો પામ્યો કેવા પામો નિજ સ્વરૂપ જો એ વાત કરી દીધી પોતાના સ્વરૂપ રૂપ મોક્ષ માર્ગ છે સ્વરૂપની બહાર થોડો મોક્ષ માર્ગ છે બહુ સ્પષ્ટ કહી દીધું નિજ સ્વરૂપ રૂપ મોક્ષ માર્ગ છે અભેદ છે આ બધા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર આ જે પરિણામ અવસ્થા એ શુદ્ધ અવસ્થા પર્યાયમાં જયારે થાય મોક્ષ માર્ગ પર્યાયમાં પ્રેક્ટિસ મોક્ષમાં દ્રવ્યમાં નથી મોક્ષમાં ત્રિકાળ જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ એવા આત્મામાં મોક્ષ માર્ગ નથી મોક્ષમાં પર્યાય છે નવો થાય છે ત્રિકાળ અવિનાશી તો ત્રિકાળ થયો તો ત્રિકાળમાં મોક્ષ માર્ગ નથી ત્રિકાળ જે આત્માનું સ્વરૂપ છે એમાં મોક્ષ માર્ગ નથી પણ એના લક્ષ્ય જે પર્યાય પ્રગટ થાય એમાં મોક્ષ બંધ ને મોક્ષ છે પર્યાયમાં છે બંધ ને મોક્ષ દ્રવ્યમાં નથી દ્રવ્યમાં બંધ મોક્ષ હોય જ નહીં તો પછી દ્રવ્ય અવિનાશી રહે નહીં એવું અવિનાશી નો અર્થ એવું ને એવું ત્રણેય કાળ રહીએ એવું ને એવું ત્રણેય કાળ રહીએ તો અવિનાશી કહેવાય ને એવું ને એવું એમાં કઈ આગુ પાછું થાય નહીં નિત્ય અવિનાશી નો અર્થ થાય નિત્ય અજર અમર નિત્ય જેવું છે તેવું તો મોક્ષ ત્યાં તો ક્યાં મોક્ષ મોક્ષ એ વાત કરી તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાનમય તું છો મોક્ષ સ્વરૂપ તો ત્યાં આવા જે ત્રિકાળ ધ્રુવ તત્વ છે એ મોક્ષ સ્વરૂપ છૂટું છે એમાં ક્યાં બંધ છે તું મોક્ષ સ્વરૂપ જે કયો કોને મોક્ષ સ્વરૂપ કહ્યું મોક્ષ સ્વરૂપ કોની માટે વાત કરી બધા જીવો માટે વાત કરી કે તારું ખરું સ્વરૂપ તો મોક્ષ સ્વરૂપ જ છે એટલે કે તું તો મુક્ત જ છો પણ ક્યાં દ્રવ્યમાં મુક્ત છો દ્રવ્યમાં બંધ મોક્ષ છે ને તું તો મુક્ત એના લક્ષ્ય જે મુક્ત છે એના સામે જોઈને પર્યાયમાં મુક્તિ પ્રગટ કરવાની છે તો જે પોતે માને કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન મારું સ્વરૂપ છે એનું વારંવાર ચિંતન કરી અને રાગાદિભાવ કોઈ મારા નથી એવું વારંવાર ભેદ જ્ઞાનના અભ્યાસ દ્વારા આ આપણે અંતર્મુખ થઈ અને આત્માને સ્પર્શી શકાય છે. એ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. પોતાની પૂર્ણતા છે, પોતે પૂર્ણ છે, પોતે જ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ ને બહારથી આવવાનું છે પૂર્ણ. એટલા માટે શું અનંત દર્શન જ્ઞાન વહી અવ્યાબાદ સ્વરૂપ, એવું જે મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ એટલે ત્યાં જે દ્રવ્ય મોક્ષ ની વાત કરી છે, દ્રવ્ય મોક્ષ સદાય ત્રિકાળ મોક્ષ ની વાત કરી છે. એટલે કે એમાં બંધ છે જ નહીં. મોક્ષ એટલે એમાં બંધ જ નથી. એવું જે તારું સ્વરૂપ છે, એ જે તારું સ્વરૂપ, એ સ્વરૂપ સામે જોવાથી પર્યાયની અંદર મોક્ષમાં પ્રગટેશ. તો અવલંબન કોનું લેવાનું છે? પ્રગટ કરવાને માટે પોતાના શુદ્ધ સ્વરૂપનું, પણ એ શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેવું મુશ્કેલ છે. ક્યાં? કે આત્મ સ્વભાવ અગમ્ય છે. આત્મ સ્વભાવ અગમ્ય ને અવલંબન આધાર જે પદ્ધતિથી દર્શાવ્યો તે જ ભેદ પ્રકાર. તો પહેલા સુસ્વરૂપ પામ્યા છે એવા જિનેશ્વર દેવ, એ જિનેશ્વર દેવ નું પ્રથમ આપણે શરણું લેવાનું, અને પછી વિશેષ સ્થિરતા થતા આપણું સ્વરૂપ જયારે પ્રાપ્ત થાય ત્યારે ત્યાર પછી સ્વરૂપ નું અવલંબન આવે. આત્મ સ્વભાવ અગમ્ય ને અવલંબન આધાર. તો એ અવલંબન ક્યારે? પેલા આ અવલંબન લેવું પડે. સીધે સીધું અગમ્ય જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપ નું ધ્યાન થઈ શકે નહી. તો વચ્ચે આ એક પ્રક્રિયા આવે. કહ્યું ને પેલા એ વાત કરી ને, ઈચ્છે છે જે જોગી જેને એ વાત કરી. આત્મ સ્વભાવ અગમ્ય ને અવલંબન આધાર જીન પદ્ધતિ દર્શાવ્યો તે જ સ્વરૂપ પ્રકાર. તો એટલા માટે વચ્ચે આ ભક્તિ આવશે ભગવાનની. એટલે એના એ ભગવાનની ભક્તિના બળે આપણે શુદ્ધિ થતા આપણો ઉપયોગ સહજ અંતર્મુખ થઈ અને સ્વરૂપનો સ્પર્શ કરે. પછી તો પોતાના સ્વરૂપમાં ને ભગવાનના સ્વરૂપમાં, જ્ઞાની બે ઠેકાણે જોઈ, ત્રીજે ઠેકાણે જ્ઞાની હોતા નથી. જ્ઞાની કાં તો એને પોતાના સ્વરૂપમાં બેઠા છે અને કાં તો ભગવાનના સ્વરૂપમાં બેઠા છે. અહીંથી છૂટે પોતાનો ઉપયોગ સ્થિર ન રહીએ પોતાના સ્વરૂપની અંદર તો ભગવાનના સ્વરૂપનું અવલંબન. બે વાત જ હોય. સ્થિત પ્રજ્ઞાની દશા છે ને, એની પ્રજ્ઞા સ્થિર થઈ છે. જેમ જેમ સ્થિત પ્રજ્ઞતા થાય છે તેમ તેમ જેટલી જેટલી પ્રજ્ઞા સ્થિર થાય, એટલે જ્ઞાન જેટલું જેટલું સ્થિર થતું જાય આત્માની અંદર, તેટલા તેટલા રાગાદી ભાવ મળતા જાય. તો અહીંયા શું વાત કરી? એ ત્રણેય અભેદ પરિણામ જાણે વર્તે આત્મરૂપ રહે તે જ માર્ગ જીનનો પામ્યો કીમા પામ્યો નિજ સ્વરૂપ જ. તો આત્મરૂપ જ માર્ગ છે. પ્રજ્ઞા સ્થિર કોની થઈ? પેલા લખ્યું છે ને સમયસર ની વાત લખી, પ્રજ્ઞારૂપી પ્રજ્ઞા આ ક્ષણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. રાગ અને જ્ઞાન જે બે એક રૂપ થઈ ગયા છે, એ જ્ઞાન રૂપ પ્રજ્ઞારૂપ ક્ષણી થી એટલે કે શુદ્ધ ઉપયોગ દ્વારા આ બે જુદા પડી જાય છે. પ્રજ્ઞારૂપી ક્ષણથી બંને જુદા પડી જાય છે. તો અહીંયા એ વાત કરી કે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને ઉપયોગ સ્થિર થાય અને જ્ઞાનનો ઉપયોગ સ્થિર થાય સ્વરૂપમાં, અને જ્યારે પૂર્વકર્મથી સંસ્કારથી ઉપયોગ બહાર આવે ત્યારે ત્યાં ભગવાનનું અવલંબન લે. કેમ કે એ પણ શુદ્ધ સ્વરૂપ જ છે. તો જ્ઞાનીની બે ઠેકાણે પ્રવૃત્તિ હોય છે, ત્રીજે ઠેકાણે જ્ઞાનીની પ્રવૃત્તિ હોતી નથી. બીજી કરવી પડે સંસાર નહીં તો ઉપલબ્ધ છે, એમાં કાંઈ એને રસ નહીં. એને તો કાં તો ભગવાન છે અને કાં તો સ્વરૂપ ભગવાન અંતરમાં બેઠા છે એ ભગવાન છે. એ બે ભગવાન વચ્ચે જ્ઞાનીનો ઉપયોગ હંમેશા, એટલે કે જ્ઞાનીનું મન ત્યાં જ રહે છે બે ઠેકાણે. એ વાત અહીંયા કરી છે ને, ત્રણેય અભેદ પરિણામથી જ્યારે વર્તે આત્મરૂપ, આત્મામાં વર્તે છે. મોક્ષમાં ક્યાં વર્તે છે? આત્મરૂપ છે, સ્પષ્ટ લખ્યું છે. તે પામ્યો માર્ગ જીનનો, આ જીનેશ્વરનો માર્ગ છે. કેમાં પામ્યો નિજ સ્વરૂપ. મોક્ષમાં પામ્યો નો અર્થ શું? કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એટલે કે પોતાના સ્વરૂપનું આવિર્ભાવ થયો, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, પોતાના સ્વરૂપનું દર્શન થયું, આત્મદર્શન થયું, અને આત્માને જાણ્યું, આત્મદર્શન થયું. એ આત્મદર્શન એ મોક્ષ માર્ગ છે. આત્મદર્શન થતા મોક્ષ માર્ગ છે, એની પહેલા કોઈ મોક્ષ માર્ગ છે નહીં. જે આત્મદર્શન થયા ત્યારે જ્ઞાન ચારિત્ર એ ત્રણ એકી સાથે હોય છે, તો અભેદ ત્યાં મોક્ષ માર્ગ છે. તો એવા મૂળ જ્ઞાનાદી પામવા અને જવા અનાદિ બંધ, અનાદિનો જે બંધ છે, આ જીવ જે છે એને માયા કો કે કર્મ કો ક્યારથી લાગેલા છે? અનાદિકાળથી લાગેલા છે. તો માયા પણ અનાદિની છે, એમ કર્મ આપણને જીવ છે આત્મા છે એ માયાથી આવૃત થાય છે, અને તો કર્મથી આવૃત થાય ત્યારે એ સંસારમાં હોય છે, એની ભ્રાંતિ થઈ જાય છે. એ માયાનું જયારે આવરણ તૂટે છે ત્યારે એને આત્મદર્શન થાય છે, અને આત્મદર્શન જેને થાય છે એ આ સંસારના અનંત દુઃખ અનાદિકાળથી જે દુઃખી થઈ રહ્યો છે, અનાદિકાળથી ક્યારથી, કેટલા હજાર વર્ષથી દુઃખી થઈ રહ્યો છે, લાખ વર્ષથી, અબજ અબજો વર્ષથી, ના અનંત કાળથી. કેમ કે આત્મા નિત્ય છે, ક્યારે ન હોય? બે પાંચ દસ કરોડ વર્ષ પહેલા નહીં હોય, હોવું જ જોઈએ. નિત્ય છે, નિત્યનો નાશ થાય જ નહીં. જે નિત્ય છે એનો નાશ કદી થાય જ નહીં. તો એવો આત્મા એ અનાદિકાળથી જે દુઃખી હતો એ સુખી ક્યારથી થયો? ત્યારે આત્મ સ્વરૂપનો અનુભવ કર્યો ત્યારે. તો અહીંયા વાત અહીંયા કરી, એવો મૂળ જ્ઞાનથી પામવા ને અનાદિ બંધ ઉપદેશ સદગુરુનો પામવો ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ. આ બે વાત પાછી ફરી પાછી કરી કે ભાઈ સદગુરુ દ્વારા આ વાત તને મળશે, બીજી કોઈ ઠેકાણેથી તને આ વાત મળશે નહીં. તું તારી મતિ કલ્પના એ લાખ વાત કરીશ તો તને તો આ માર્ગ મળે નહીં. તો ગમે એટલા ફાંફા મારશે. એટલા માટે કયો નિયમ, નિયમ સંયમ આપી ગયો, પછી ત્યાગ વૈરાગ અથાગ લીયો, હા વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, આ બધા સાધનો એ કરી ચૂક્યો. હા દ્રઢ આસન પદ્મ લગાય દો, મને પોન નિધોધ સુબોધ કયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેત જપે તપ તિવ્ય તપે, ઉરસે હિ ઉદાસી લહી સબપે, સબ શાસ્ત્ર ન કે ન ધાર હે, મત ખંડ ન મંડ ભેદ લહે, વો સાધન બાર અનંત કિયો, તદપિ કછુ ન હાથ પયો. એવા કોઈ બાહ્ય સાધન થી કઈ પણ આ જીવને આત્મદર્શન થાય નહી. એ સાધનો જે બાહ્ય છે એ સાધનો જીવને યોગ્યતા પ્રાપ્ત કરવા માટે છે. એવા સાધનો દ્વારા જીવ પાત્ર થાય છે મોક્ષ માર્ગને માટે. સાધનો નકામા નથી, પણ એ સાધન થી મને મોક્ષ માર્ગ મળે એ ભૂલ અનાદિકાળથી આ જીવે કરી છે. એવા અનંત સાધનો આ જીવ કરી ચૂક્યો છે. એવા આઠના પ્રયોગો, ઘણા પ્રાણાયામના પ્રયોગો, એવા કેટલાય પ્રયોગો કરી ચૂક્યો છે. તો એવા પ્રયોગો દ્વારા આ કઈ પ્રાપ્ત થાય નહીં. એ બધા જરૂર ના છે. શા માટે? ભૂમિકા તૈયાર કરવા માટે. એક ભૂમિકા તૈયાર, એક ભૂમિકા આપણી મુમુક્ષુની તૈયાર થઈ જાય તો એને યોગ્યતા તૈયાર થાય. એવો યોગ્ય જીવ છે એ સદગુરુ ઉપદેશ દ્વારા મોક્ષ માર્ગને પામે છે. બીજો કોઈ પામતો નથી. પણ એ સાધનમાં જ મોક્ષ માર્ગ માને તો અટકી જાય છે. તો કૃપાળુદેવ આ વાત બહુ સ્પષ્ટ અહીંયા કરી છે કે સ્વચ્છંદ અને પ્રતિબંધ પોતાની કલ્પનાથી. સ્વચ્છંદ એટલે પોતાની મતિ કલ્પનાથી, પોતે મતિ કલ્પનાથી શાસ્ત્ર આદિ વાંચી અને આ માર્ગમાં પ્રવેશ કરવા માંગે તો પ્રવેશ થશે નહીં. કેમ કે શાસ્ત્રના અર્થ તું તારી મતિથી કરીશ, જ્ઞાનીની મતિથી નહીં. જ્ઞાની જે અર્થ કરે બધા જુદા, તું અર્થ કરે બધા જુદા. તો એટલા માટે કેમ કે સ્વચ્છંદ છોડીને સદગુરુ પાસે જઈશ તો જ મોક્ષ માર્ગ મળશે, નહીં તો તને ત્રણ કાળમાં છોડે. જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પાયમાં એમ અનંત છે ભાઈકું જીન નિર્દોષ. પ્રતસ્કદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કરા થકી ભાઈ બમણો થાય. તો એ સ્વચ્છંદ રોકવાનો છે. અને પ્રતિબંધ, પ્રતિબંધ રોકવાના. ચાર પ્રકારના પ્રતિબંધની વાત કરી છે. પ્રતિબંધના જગતના બધા પદાર્થો પ્રત્યે જે રાગાદી ભાવ છે, ચારિત્ર મોહ હિસાબેના, જે લોક પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, રાગાદીનો પ્રતિબંધ, અને વિકલ્પ રૂપ પ્રતિબંધ, આ ચાર પ્રકારના પ્રતિબંધનો કૃપાળુદેવ વાત કરી છે. તો આ બે સ્વચન અને પ્રતિબંધ એ બંને છોડીને માત્ર હું કઈ જાણતો નથી, મોક્ષ માર્ગ વિશે મને કઈ જ ભાન નથી, અનાદિકાળથી હું અજ્ઞાની છું, મને કઈ ભાન નથી, હું કઈ જાણું છું એ વાત લઈને ગયો તો એ પામે નહીં, એવો કોરી પાટી લે અને સદગુરુ પાસે જાય અને સદગુરુ કહે છે 100% સાચું છું એવો એને નિર્ણય થાય, અને આ સદગુરુ જે છે એવો નિર્ણય થાય અને આના પાસેથી જ મને મોક્ષ માર્ગ મળશે, આના પાસેથી જે માગે છે તેથી જ હું સુખી થઈશ એવો એને નિર્ણય થાય અને એની આજ્ઞા એ ચાલે, એને મોક્ષ માર્ગ મળે, બીજા કોઈને મોક્ષ માર્ગ મળતો નથી. તો આને એ વાત કરી છે કે 40 વચન એમ દેવ જણદે બાંકીયું રે, મોક્ષ માર્ગ નું શુદ્ધ સ્વરૂપ રે, ભવ્ય જનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું સ્વરૂપ એમ. અમે આ કોને કહ્યું? દેવ જિનેશ્વર દેવ ની સાક્ષી આપે છે, આ જિનેશ્વર દેવે આ કહ્યું છે. તો અનંત એવા મહાપુરુષો થઈ ગયા, અનંત એવા તીર્થંકરો, અનંત એવા સિદ્ધો થઈ ગયા, એ બધા આ એક માર્ગ થી જ પામ્યા છે. અને અમે પણ અમારા અનુભવ દ્વારા કહીએ છીએ આ એક જ માર્ગ છે, બીજો માર્ગ નથી. અહીંયા સાક્ષી જિનેશ્વર દેવ ની આપી છે અને પાછી પોતાના અનુભવ ની સાક્ષી પણ એમાં આવી જાય છે. તો અમે એ વાત કહીએ છીએ કે એમ દેવ જણ દેવ બાખ્યું રે, મોક્ષ માર્ગ નું શુદ્ધ સ્વરૂપ કોના માટે? ભવ્ય જન્મ, જે આસન્ન ભવ્ય જીવ છે એને માટે આ વાત કરીએ છીએ. દૂર ભવિને માટે અમે આ વાત કરતા નથી, કેમ કે એની તો યોગ્યતા જ આ સમજવાની નથી. આ તો એવો પાત્ર આસન ભવ્ય જીવ જે છે, સમીપ મુક્તિગામી જે જીવ છે, સમીપ મુક્તિગામી જીવ છે એને અમે આ વાત કરીએ છીએ. આ એક દાડો સાંભળવા આવ્યો અને પછી મહિના દિવસથી આવ્યો ને એને જેને અંદરની ઝંખના જાગી નથી, અંદરથી ઝંખના જાગી નથી એવાને કઈ આવા સમજાય પણ નહીં. પણ આ તો જે એ માર્ગને માટે જુરે છે એવો જે જિજ્ઞાસુ જીવ છે, જેને અંદરથી તીવ્ર જિજ્ઞાસા થઈ છે, હા મારે તો હવે મારા સ્વરૂપની જ પ્રાપ્તિ કરવી છે. અથ બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્ર છે એમાં પેલું સૂત્ર છે આ, અથવા બ્રહ્મ જિજ્ઞાસા. એવા બ્રહ્મ જિજ્ઞાસા વાળાને અમે બધા સૂત્રો કહીએ છીએ. જો તને બ્રહ્મ જિજ્ઞાસા થઈ હોય તો પછી આગળ ના વાત જઈએ, અહીંથી બંધ કરી દેજે. તો આમાં પણ મોક્ષ માર્ગ એને માટે કહીએ છીએ, બીજાને કરી વૃત્તિ અખંડ સન્મુખ, જેની વૃત્તિ થઈ છે અને જે સંસારથી થાક્યો છે અને જેને આ સંસાર કારાગ્ર રૂપ લાગે છે ને, હું ક્યારે છૂટું ક્યારે છૂટું, અને આખો સંસાર દુઃખરૂપ જ જેને લાગ્યો છે એવા જીવને આ મોક્ષ માર્ગ સમજાવવામાં કૃપાળુદેવ આવ્યો છે ને, એવા જીવને આ મોક્ષ માર્ગ સમજાવ્યો છે. તો આવો જે મોક્ષ માર્ગ છે એ વારંવાર એનું શ્રવણ, વારંવાર એનું ચિંતન કરીએ અને વારંવાર ભેદ જ્ઞાન નો પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ જીવે કરવી જોઈએ, તો એ મોક્ષ માર્ગ અહીં કૃપાળુદેવે બહુ જ એક જ કાવ્યની અંદર આખો બતાવી અને પરમ ઉપકાર મુક્તિ પર કર્યો છે.